તારીખ 5/3/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. કે અનંત પ્રકારના દોષ જે છે પોતાના પરિણામમાં પણ અનેક પ્રકાર તો જોવામાં આવે છે, અનુભવમાં આવે છે. કારણ શું કે સામે પ્રકૃતિ પણ અનેક પ્રકારની ઉદયમાન છે, પણ ભલે દોષના અનંત પ્રકાર હો તો પણ હવે મુદ્દાની વાત કરી છે. સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મોક્ષતા ઉત્પન્ન ન જ હોય અથવા મોક્ષતા ઉત્પન્ન ન હોય. આ સર્વથી મોટો દોષ છે. જીવને ખરી મોક્ષતા આવી નથી, આ જીવનો સર્વથી મોટો દોષ છે. ખરી મોક્ષતા પછી નીચે રહેશે. ખરી મોક્ષતા કહેવાય, મોક્ષતા એ નથી. ખરી મોક્ષતા એ સાચી જે તીવ્ર મોક્ષતા છે તો જ્ઞાન દશા છે. જ્ઞાન દશા નથી આવી એ પણ આ જીવનો, એટલે મિથ્યાત્વ દશા રહી છે, અજ્ઞાન દશા રહી છે એ પણ આ જીવનો મોટો દોષ છે. અને અજ્ઞાન દશામાં પણ સાચી મોક્ષતા નથી આવી એ પણ આ જીવનો સૌથી નાનો દોષ છે. બધા પ્રકૃતિ દોષ છે. આમ તો શા માટે એવા પાપના પરિણામને દોષ ન કહેવાય, કે આમાં અનેક પ્રકારના જે પાપના પરિણામ થાય છે બહુ મોટા દોષ છે એવું નહીં કહેવાને બદલે મોક્ષતા નથી આવે સૌથી મોટો દોષ છે. અને એ વાત અમને પોતાના ઘણા અનુભવથી ઘણા અનુભવનું તારણ કાઢીને તાત્પર્ય કાઢીને કેમ કે એવા દોષ થાય છે અને નથી પણ થતા, થાય છે અને નથી થતા. મોટા દોષ થાય છે જેને જગતમાં મોટા દોષ ગણાય છે, પાપના પરિણામ ક્યારેક પરિણામ જીવને થાય છે, પાછા નથી થતા, પાછા થાય છે પાછા નથી થતા. એટલે કે જીવના પરિણામનો કોઈ કંટ્રોલ નથી, પરિણામ ઉપર કોઈ નિયમન નથી, નિયંત્રણ નથી પરિણામ ઉપર. એનું શું કારણ છે? જ્યાં સુધી પરિણામ ઉપર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી એ પરિણામનો પતંગ ક્યારેક ક્યાં જોછો ખાઈને પડશે. એટલા માટે કોઈ એક મોક્ષ પામવા માટેની લાઈન યથાર્થ લાઈન પકડાઈ જાય તો અહીંયાથી મોક્ષ દર્શન થાય છે અને તે મોક્ષ પર્યંત પહોંચાડે છે. એટલે એવી એક લાઈનની લાઈન દોરીની વાત કરવી છે. એના માટે અહીંયા આ વિશે ચાલુ કર્યું છે કે ભલે અનેક પ્રકારના જીવને દોષ થતા હોય તો સર્વથી મોટો દોષ એ છે કે જીવને મોક્ષતા જ ઉત્પન્ન થઈ નથી. અનંત કાળમાં પણ મોક્ષતા ઉત્પન્ન થઈ નથી. ભલે લોકો મોક્ષ કહે તેથી પણ મોક્ષ થઈ જતા નથી. મોક્ષ શબ્દ તો વ્યુત્પત્તિ પ્રમાણે પણ એમ જ છે કે જે ખરેખર મોક્ષાભિલાષી છે તે મોક્ષ છે, મોક્ષાર્થી જે છે તે મોક્ષ છે. એટલે કે મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે તે મોક્ષ છે, મોક્ષને માટે પ્રયત્ન ન કરતો હોય તે મોક્ષ નથી. કહેવાતી વાતને અહીંયા કઈ લાગુ પડતું નથી. અથવા મોક્ષ થાય તે કેવો હોય એ વિશે પોતાની ચર્ચા કરવી છે. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ બનવા હોય છે. મનુષ્યની અંદર સંપ્રદાય વગરનો કોઈ મનુષ્ય નથી. ગમે તે મનુષ્ય લ્યો એટલે કોઈ ને કોઈ સંપ્રદાયમાં એનો જન્મ થાય છે. તિરેચમાં, દેવમાં, નારકીમાં એ પ્રકાર નથી. એક મનુષ્ય ગતિમાં આ પ્રકાર છે કે કોઈ ને કોઈ સંપ્રદાયમાં તે મનુષ્ય આત્મા દેહ ધારણ કરીને જન્મ લે છે. અને તેથી તે ધર્મ પણ પ્રમાણે તે પ્રવર્તવાનું કરે છે. જે જે ક્યાં તો સંસારનો અનાદિથી જે પ્રયોજન છે તે જ રહે અને બદલાય તો મોક્ષ થાય. ત્રીજું ખાનું નથી ત્યાં. એટલે જો મોક્ષનું પ્રયોજન થાય તો તે મોક્ષાર્થી થાય, નહીતર અનાદિનો તે સંસાર આર્થી હોવાને લીધે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એને સંસારનો જ વિચાર આવે કે હું ક્યાંય સંસારમાં દુઃખી ન થાવ તો સારું. ધર્મ કરતા કરતા એ પરિણામ એને આવ્યા વગર ખરેખર એ ધર્મને ભજતો નથી, એ ધર્મ કરતી વખતે સંસારને જ ભજે છે. આ પરિસ્થિતિ આવે છે. જૈન ધર્મમાં પણ વિતરાગ દેવગુરુ શાસ્ત્ર હોવા છતાં અન્ય દેવની માન્યતા ક્યાંથી શરૂ થઈ? કે કુળ ધર્મે જૈન સંપ્રદાયમાં જૈનમાં અને ધર્મ પ્રવૃત્તિ સંસાર અર્થે કરવાની ક્યાં? એટલે પછી એમાં કુદેવ આવ્યા વિના રહીએ નહીં કે ભાઈ આ દેવ છે, વિતરાગ દેવ છે, એ તો પણઠી વાળીને બેસી ગયા, તો અધો પાડીને બેઠા છે, કાંઈ છોડવાના નથી પણઠીના રૂપે, એ કઈ કરવાના નથી, હલવાના નથી, માટે કઈ ભૂલું કરે એને માનો. પછી એમાંથી હનુમાનજીથી માંડીને સાંઈ બાબા સુધી બધા ચાલુ થઈ જાય છે. પછી માતાજી પિતાજી બીજા ઘણી જાતમાં તો પાર વગર ચાલી એ બધી પરિસ્થિતિ થવાનું કારણ જીવને સંસાર ભજવો છે, મોક્ષ ભજવો. એક મોક્ષ ને વિશે યત્ન કરવો, બીજું કઈ નહીં. એક નો અર્થ છે કે એ સિવાય બીજું કઈ નહીં. એટલે જો જીવ એક મોક્ષ ને માટે પ્રયત્ન કરે તો એ પૂર્ણ શુદ્ધ દશા અને પોતાની જે વર્તમાન સ્થિતિ દશા એનો અંતર એને ખ્યાલમાં આવે, તો એને એવો ખ્યાલ આવે છે કે હું ઘણો દૂર છું, મારે જે મોક્ષ જોઈએ છે એનાથી હું એટલો બધો દૂર છું કે જો હું ત્વરાથી આગળ નહીં વધું ને તો મોક્ષમાં પહોંચી શકું નહીં. એટલે જે 17મા વર્ષ પહેલા ત્વરાના વચનો આવ્યા છે એ ત્વરા પહેલી વહેલી ઉત્પન્ન થાય. જ્યાં સુધી ત્વરાથી મોક્ષમાં જવું છે એ પ્રકારનું પરિણમન ઉત્પન્ન ન થાય અથવા પરિણમનમાં એ પ્રકારનો ઇનિશિયેટિવ મૂડ ન આવે ત્યાં સુધી એમ સમજવા યોગ્ય છે કે ખરેખર આ જીવ મોક્ષાર્થી થયો નથી, એ જે સંસારાર્થી છે. એટલે કે મુમુક્ષુ નથી. લોકો ભલે કહે કે મુમુક્ષુ છે અને મુમુક્ષુ મંડળના લિસ્ટમાં એનું નામ હોય પણ એ લિસ્ટ કઈ કામમાં આવે એવું એવું એક એનું લક્ષણ થાય છે. પછી તો કહે છે કે મોક્ષ થશે તો હવે શું શું કરશે એ તો વિશેષ વાત પોતે ચર્ચા કરવાના છે. પણ એક મોક્ષને વિશે યત્ન કરવો, પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો, વિચાર કરવો નહીં, પ્રયત્ન કરવો એમ કહે છે. છૂટવા માટેનો સંસારના જન્મ મરણથી, જે જન્મ મરણના કારણભૂત છે એવા દોષોથી અને દુઃખોથી છૂટવા માટેનો એકમાત્ર પ્રયત્ન કરવો એનું નામ મોક્ષ છે. એટલે બહુ જોરથી પ્રવેશ આવે, એટલા બધા જોરથી પ્રવેશ આવે કે મોક્ષ પામવો છે તો અહીંયા હું છું કેટલું બધું અંતર મારે કાપવા, આટલું બધું અંતર કાપવાનું હોય તો બહુ ઝડપ કરવી જ જોઈએ મારે. ડિપેન્ડ કરે છે સાયન્સ. વેલોસિટી નું ડિપેન્ડ શેના ઉપર ડિપેન્ડ કરે છે સાયન્સ? પોટેન્શિયાલિટી ઉપર ડિપેન્ડ કરે છે. વેલોસિટી ડિપેન્ડ અપોન ધ પોટેન્શિયાલિટી. 10 માર્ક ઉપરથી પાણી આવે તો બેસિન ની અંદર ફોર્સ આવે કે નહીં? ખાલી ઉપર ટાંકી મૂકી હોય બેસિન ની ઉપર તો એટલા ફોર્સ થી પાણી નહીં આવે, કેમ કે 2-4 માર્ક ફૂટી જતું. એનું જે ફોર્સ છે મોક્ષ નક્કી કરે છે કે મારે મોક્ષ પામવો છે તો એ જ પુરુષ છે એનું ઉપાડ આવે, એના અનુપાતમાં જ ઉપાડ શરૂ થાય, પછી ક્યાંય ઢીલો ઢસ ન રહીએ. એટલે એ પ્રસંગ હવે ગડબડ નથી જાય, એનું કારણ આ છે કે મોક્ષતા આવી છે. જ્યાં સુધી એની મોક્ષતા નથી આવતી ત્યાં સુધી જીવના પરિણામનો ઠેકાણો રહેતો નથી. ક્યારેક થોડાક સારા ભાવ થાય, ક્યારેક પાછા નબળા ભાવ થાય. એને પોતાને એમ લાગે કેમ આમ થાય છે, કેમ આમ થાય છે, આવું ન થવું જોઈએ ને કેમ થાય છે. પણ એ સહેજે એમ જ થાય, કેમ કે મોક્ષને માટે એનો પ્રયત્ન નથી. સંસાર આરથી રહીને એમ રહીને જે કઈ કરે છે એ કરે છે, પછી જોર આવવાનું ક્યાંથી? પછી જોર આવવાનું નથી. અથવા આ જીવનો દોષ નહીં કરવાનો અભિપ્રાય બદલાયો નથી, કેમ કે મોક્ષ છે સંપૂર્ણ નિર્દોષતા છે. તો સંપૂર્ણ નિર્દોષતાનો જે પામે છે એનો અભિપ્રાય બદલાઈ જાય છે કે એક પણ દોષ નથી કરવો, નાનામાં નાનો દોષ પણ નથી કરવો, એવો અભિપ્રાય થાય છે. પછી દોષ થાય છે તો એનો નિષેધ અભિપ્રાયને કારણે આવે છે કે કરવા લાયક નથી. પણ જ્યાં સુધી મોક્ષનો પામવાનો અભિપ્રાય ન થાય ત્યાં સુધી દોષનો નિષેધ આવે નહીં યથાર્થ પ્રકાર. પાછળથી કોઈ વિચાર આવીને થોડો ખેદ થાય, એનું કઈ કામ ચાલે નહીં, એની અંદર પાછું એનું એ થઈને ઉમોરીએ, ફરીને પાછું એનું એ થઈને ઉમોરીએ. ભૂલ કરે, માફી માગે, ક્ષમા યાચના કરે અને પાછો ફરી ભૂલ કરે, એ ક્ષમા શું કામની? ક્ષમા તો એવી હોવી જોઈએ કે ભૂલ ન કરે એનું ક્ષમા માગી કહેવાય, પણ પાછો તેનો તે ભૂલ કરે એ ક્ષમા માગી કઈ જાતની? એ પરિસ્થિતિ એટલા માટે થાય છે કે આ જીવનું જે સાધ્ય છે, ધ્યેય છે, એ બદલાયું નથી. એટલે મોક્ષતાનો પ્રારંભ ધ્યેય બદલાતા થાય છે. તાત્પર્ય શું નીકળે છે? કે કોઈ પણ જીવને મોક્ષતાનો પ્રારંભ જ્યારથી એ ધ્યેય બદલે છે ત્યારથી થાય છે. એ પહેલા કોઈ જીવને મોક્ષતાની પ્રાપ્તિ હોતી નથી. ગુરુદેવશ્રી તો આ સૂત્ર આપ્યું છે, આપણે આત્મજાગૃતિના ટાઈટલ ઉપર ઘણા વર્ષ પહેલા કે બહુ શરૂઆતમાં ઉપદેશની શરૂઆત જ ગુરુદેવે અહીંથી કરી છે એમ કહેતું થાય. બહુ શરૂઆતમાં આ સૂત્ર લખાયેલું અને તીવ્ર મોક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે. એ જ્ઞાન દશા છે, એને તીવ્ર મોક્ષતા કહે છે કે મોક્ષ પ્રત્યેક સમય પ્રત્યેક ક્ષણે વિકલ્પ કર્યા વગર પણ જ્ઞાની જીવના ધર્માત્માના પરિણામ મોક્ષના પ્રત્યે ચાલુ જ હોય છે. એને નિર્જરા પણ ચાલુ હોય છે, સંવર પણ ચાલુ હોય છે, એટલે કે મોક્ષ પ્રત્યે એના પરિણામ ગતિમાન જ હોય છે. એવી તીવ્ર મોક્ષતા વિશે પત્રે જણાવ્યું નથી. અહીંયા એવી તીવ્ર મોક્ષતાનું આ પ્રકરણ નથી લીધું. આ પત્રની અંદર તો મોક્ષતાની વાત કરવી, જ્ઞાન દશાની ચર્ચા અમારે કરવી. તીવ્ર મોક્ષતા વિશે અત્રે જણાવવું નથી, પણ મોક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અક્ષર જોઈએ છે અને બીજું કાંઈ જોઈતું નથી. આ એક શરત છે કે જેને એક મોક્ષ જોઈએ છે તેને બીજું કાંઈ જોઈએ છે એ વાત હોતી નથી. બીજું કઈ જોઈએ છીએ તેને મોક્ષ જોઈતો નથી, ભલે કહે તો પણ અને વિચારે તો પણ. આ એક બહુ સ્પષ્ટ સમજી લેવા જેવો વિષય છે, નહીતર મોક્ષતા શરૂ નહીં થાય. ફરીથી બહુ ચોખ્ખા શબ્દોમાં લઈએ કે જ્યાં સુધી જીવને સંસારના પદાર્થોની પ્રસંગોની કે કોઈ પણ પ્રકારે સુખની આત્મા સિવાય આત્માને છોડીને ક્યાંય પણ આશા કે અપેક્ષા રહે ત્યાં સુધી એકમાત્ર મોક્ષને માટે પ્રયત્ન કરવો એમ બની શકે નહીં. ત્યાં સુધી એ રીતે બની શકે એક મોક્ષને માટે જે પ્રયત્ન કરવો છે એમાં નાસ્તી શું છે એ સમજી લેવા જેવું છે કે શેની નાસ્તી કહેવા માંગે છે. અસ્તી તો કહી દીધી કે મોક્ષને માટે પ્રયત્ન કરવો, નાસ્તી શું છે કે ક્યાંય પણ એને જોઈએ છે એ વાત ન રહેવી જોઈએ. બધા વગર ચાલશે પણ મારે સંસારમાં રખડવું નથી, જન્મમરણ ન જોઈએ તે કોઈ પણ ભોગે ન જોઈએ, કોઈ પણ કિંમતે ન જોઈએ તે આટલી તૈયારી હોવી જોઈએ ત્યારે મોક્ષતા શરૂ થાય છે. હવે આમાં કેટલી મોટી આકરી શરત છે જરા, લોકો બાહ્ય ત્યાગને મહિમા આપે છે. અહીંયા હજી ક્યાંય ત્યાગ નથી કર્યો, હજી તો મોક્ષતા શરૂ થવાની છે. બહુ મોટી આકરી શરત છે કે ક્યાંય સુખ જોવાનું જ નહીં ને, ક્યાંય સુખ દેખવાનું જ ન રહ્યું, કે કોઈ સુખની અપેક્ષા રાખવાનો પ્રશ્ન જ નથી રહેતો, આશા જ છોડી દેવાની વાત. ત્યારે હજી તો મોક્ષતા શરૂ થાય છે. આટલો મોટો અભિપ્રાયમાં ત્યાગ પહેલા આવે છે, પછી બાહ્ય ત્યાગ આવે તો એને ઉપકારી થાય. એ પહેલા આવે તો કઈ ઉપકારી થાય બધું એનું પછી એવું જોઈએ. અનંતવાર કરી શકાશે દીક્ષા પર્યંત નો ત્યાગ અનંતવાર જીવ કરી શકે. તો એ ઉત્પન્ન થવાનું લક્ષણ એ છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. એ જીવ જો એને ધ્યેય બંધાયેલું હોય તો, મોક્ષનું ધ્યેય જો બંધાયેલું હોય તો એ પોતાના દોષ જોવા લાગી જાય છે અને અપક્ષપાતપણે દોષ જોવે છે. કેટલી વાત શા માટે સ્પષ્ટ કરી છે બે ત્રણ મુદ્દા મહત્વના વિચારવા જેવી વાત છે. વચન તો સંક્ષેપમાં છે પણ અંદર ભાવ પણ બનેલો છે કે દોષ જોવાની વાત કરી છે, દોષ વિચારવાની વાત નથી કરી. જોવામાં અને વિચારવામાં ઘણો ફરક છે. જે દોષ થઈ ગયા પછી જ્ઞાન થાય કે મને આવો પ્રકારનો ભાવ આવી ગયો, પછી વ્યક્તિ યાદ આવીને દ્વેષ થઈ ગયો, એને યાદ આવીને દ્વેષ થઈ ગયો, પ્રેજ્યુડાઇઝ હોય છે ને ઘણા ભય મનુષ્ય હોય છે, પાછળથી વિચાર આવે કે આપણે એ તો કઈ છે નહીં, અહીંયા તેને સામે તો છે નહીં અને આપણને એમ થતો વિચાર આવી ગયો. એ વિચાર છે ભલે ખેદ આવે કે સારું નહીં તો પણ એ દોષ મટવાનું એ વિચાર કારણ નથી થતો. દોષનો વિચાર દોષને મટાડવા માટે પર્યાપ્ત નથી, કેમ કે ચાલી ગયો દોષ, થઈ ગયો ન થઈ ગયો થવાનો નથી, પછી એમાં શું તમે ફેરફાર કરવા નથી. અને બીજી વખતે જ્યારે આવશે ત્યારે પણ થયા પછી ખબર પડશે મારી પરિણામની સ્થિતિ એવી છે કે દોષ થયા પછી તમને ખબર પડે તો દોષ મટે કેવી રીતે, થયો ન થયો તો થાય નહીં, જ્યારે જ્યારે થયા પછી પાછળથી ખબર પડે તો એનો તો કાંઈ અર્થ નથી. માટે દોષને જોવા એમ જોવા એટલે ચાલુ હોય તો ત્યારે એને જોવા એનું નામ જોવા છે. વધારે સ્પષ્ટ કરીએ તો એમ છે કે વિચારવામાં વિચારનો વિષય પરોક્ષ છે અને જોવામાં જોવાનો વિષય પ્રત્યક્ષ છે. બધું છે. ચાલ્યો ગયેલો દોષ ભૂતકાળનો વિષય થઈ ગયો માટે એ વિષય પરોક્ષ થયો અને ચાલતો દોષ જોવાય તો એ પ્રત્યક્ષ છે. અહીંયા એવો સંકેત છે કે જો જીવ મોક્ષાર્થી થાય તો એને ચાલતા દોષ જોવાની જાગૃતિ આવે છે, નહીંતર જાગૃતિ વગરનું પરિણામ છે એ દોષ થયા પછી ખ્યાલ આવે છે અને એ ખ્યાલ નકામો જાય છે. એટલે પોતાના દોષ જોવા એમ વાત લીધી છે અને જો ચાલતા દોષને જોવામાં આવે તો એ દોષની શક્તિ જે રસવાળા પરિણામને લીધે હોય છે એ તેજ વખતે તૂટી જાય છે, તૂટ્યા વગર રહે નહીં, તૂટી જાય. એક પ્રત્યક્ષ જોઈને અનુભવ કરવા જેવો વિષય છે, ચમત્કારિક અનુભવ થશે. ભલે સામાન્ય દોષ વખતે પ્રયોગ ન કરી શકાતા હોય ત્યારે એકદમ ટેન્શન આવે ને ત્યારે એ પ્રયોગ કરવો, ત્યારે મૂંઝવણ હોય, ટેન્શનમાં આવે ને ત્યારે એની મૂંઝવણ હોય છે. એ વખતે જોવું કે શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે અને આત્માને શું થાય છે. ગમે તે થશે તો આત્માને શું થઈ જવાનું છે, આત્મામાંથી કોઈ ટુકડો લઈ લેવાનો છે, કોઈ ભાગ પડાવી લેવાનો છે, કોઈ નાશ કરી લેવાનો છે, કાંઈ કરી શકે બહુ સ્થિતિ નથી. જરાક એને તમે ઉપયોગને જેવો ચાલતા દોષના અનુભવ ઉપર મૂકશો એનો રસ એ જ વખતે ચમત્કારિક રીતે તૂટી જશે. કેવી રીતે તૂટી જશે? નહીં ધાર્યો હોય એવી રીતે એનો રસ તૂટી જશે, એક પક્ષ ઉપર થઈ જશે, નિરસ થઈ જશે. જી ઉદયનું જોર નહીં ચાલે અને તો જ બંધ થતો અટકે, તો જ બંધાતો અટકે, નહીતર બંધાયા વિના. આ તો એક પડતું બન્યું પણ જો તમે નહીં 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 એ તમારો ખ્યાલ ખોટો છે. આ મોક્ષોની દશાની વાત ચાલે છે, જ્ઞાન દશાની વાત નથી ચાલતી. એટલે તો પહેલાં ચોખ્ખું કરી છે કે તીવ્ર મોક્ષતા વિશે અત્રે જણાવવું નથી. ખ્યાલ તે રહે પહેલા એ વાત ત્યાંથી તો શરૂ કરે છે એ વાત કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી. એટલે જ્ઞાન દશા વિશે અત્રે અમારે આ વાત કરવી નથી, આ મુમુક્ષુતાની વાત ચાલે છે. પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે અને તે એ કે તે ઉત્પન્ન થયું હોય, મુમુક્ષુતા ઉત્પન્ન થયું હોય એટલે મોક્ષનું જે જેને બાંધ્યું હોય તેને પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા આવે છે. અપક્ષપાતતા એમ કેમ લેવી? દોષ એટલા દોષ જોવાની વાત કેમ ન કરી? અપક્ષપાતતાની વિશેષ વાત કરી કે સામાન્ય રીતે કોઈ પણ જીવને પોતાનો દોષ જ દેખાતો નથી. ત્યારે એને એમ લાગે છે કે જિંદગીમાં હું કઈ ભૂલ કરતો જ નથી. એક તમે ખાસ કરીને બુદ્ધિવાળાને આ વધારે પ્રકાર હોય છે. ઓછી બુદ્ધિવાળા તો કંઈક સ્વીકારે કે આપણે બુદ્ધિ ઓછી ને ભૂલ થઈ જાય આપણે, પણ વિશેષ બુદ્ધિવાળાને તો જલ્દી સ્વીકાર જ આવે. એ બીજું કે કદાચ કોઈ બીજા દોષ દેખાડે કે આ તમારી ભૂલ થઈ તો એ સીધું જ બીજાનું કારણ પોતે એમ ભૂલ થવાનું કારણ ઓલો પહેલાં આમ કર્યું ને માટે આ ભૂલ થઈ છે, એ આમ ન બોલ્યો તો મારે આ ભૂલ ન થાય. એટલે હું તો ભૂલ કરતો જ નથી, ભૂલ થાય છે મારી તો બીજાના કારણે થાય. આમ આ જીવ પોતાના દોષનો પક્ષપાત જ પેદા કરે છે. આ પણ એક બહુ મોટી તકલીફ પાડે. નહીં પડતી ઇસ વાત કા સબૂત હૈ કે સ્વરૂપ હમારા એસા હી હૈ. જરૂરત
सबको जान નિષેધ
યાદ કરે એનું કારણ આ છે. દોષમાં જો એનું નામ પોતાના પરિણામોનું અવલોકન કરવું, અને જો પોતાના પરિણામોનું અવલોકન કરે તો ઘણા પાસાથી પરિણામોનું વિજ્ઞાન સમજાય છે, ઘણા પાસાથી સમજાય છે. જેમ કોઈ વ્યક્તિનો પરિચય કરતા એનું ઓળખાણ થાય છે, એમ પોતાના ભાવોનો, પોતાના ભાવોમાં કેવો કેવો અનુભવ થાય છે એ અનુભવને અવલોકતા પોતાના ભાવોનો પરિચય થાય છે. જેમ જેમ પરિચય કેળવાય છે તેમ તેમ ભાવની જાતિની ઓળખાણ આવે છે. જાતિ બે છે, એક સ્વભાવ જાતિ અને એક વિભાવ જાતિ. જો ઓળખાણ આવે તો એ પ્રેક્ટિસ સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરવાના પ્રયોગમાં પરિણમે છે, કે જે ભેદ વિજ્ઞાન પદાર્થ નિર્ણયનું કારણ થાય છે અને એ જ ભેદ વિજ્ઞાન સ્વાનુભવનું કારણ થાય છે, પ્રાપ્તિનું કારણ. એટલે પોતાના પરિણામોને અવલોકવા, જોવા એ એક અનુભવ પદ્ધતિની પ્રેક્ટિસ છે અને એ વેદના ઉત્પન્ન થવાનું કારણ છે. ત્યાં સુધી વેદના થાય નહીં, વેદનાનો વિકલ્પ ચાલે એ કોઈ વેદના નથી. દોષનો વિચાર ચાલે તે અવલોકન નથી, એમ વેદનાનો વિચાર ચાલે તે કોઈ વેદનાનો પ્રયોગ નથી. વેદનાનો પ્રયોગ થાય તો જ પદાર્થ નિર્ણય થાય અને તો જ અનુભવ થાય, બીજા પ્રકારે. એટલે આ એક વચના વ્રતમાં ઊંડાણ છે કે જો મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય તો તે ઉત્પન્ન થયાનું લક્ષણ એ છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થયાનું લક્ષણ એ છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત. એટલે કે દોષ જોવા માટે, ચાલતા દોષને જોવા માટેની જાગૃતિ આવે છે. આ જાગૃતિ જેટલા પ્રમાણમાં હોય તેટલા જ પ્રમાણમાં મુમુક્ષુતાની પ્રાપ્તિ છે. ઓછી જાગૃતિ હોય તો મુમુક્ષુતા ઓછી છે, વિશેષ જાગૃતિ હોય તો મુમુક્ષુતા વિશેષ છે. ઓછી જાગૃતિમાં સૂક્ષ્મ દોષોનું અવલોકન નથી થતું, સ્થૂળ દોષોનું અવલોકન થાય છે સ્વરૂપ સ્વરૂપમાં, અને વિશેષતા આવે તો સૂક્ષ્મ દોષોનું પણ અવલોકન થાય છે. જે દોષ પહેલા ગોખા દેખાતા જ નહોતા એ મોટા સ્વરૂપે દેખાય છે. પ્રયોજનનો દ્રષ્ટિકોણ એટલો બધો સૂક્ષ્મ થઈ જાય કે જેમ કોઈ નાની ચીજને જોવા માટે હીરાને, જીણા હીરાને જોવા માટે મેગ્નિફાઈંગ ગ્લાસ, હીરાના પાસામાં બહુ અંદર ઝીણા ઝીણા હોય છે, એક તો હીરો ઝીણો હોય છે ને એમાં એક હીરામાં 16 થી માંડીને 48 પાસા સુધી પાસા હોય છે, એને એના સિંગલ કટ ડબલ કટ એમ કહેવામાં આવે છે. રાય જેટલા હીરામાં 48 પાસા, એ પાસા બરાબર સ્વપ્રમાણ છે કે એને જોવા માટે ગ્લાસ વાપરવો પડે, આ જવેરી લોકો રાખે છે ગ્લાસ. એ જો દોષ જોવાની પ્રેક્ટિસ થાય તો જ્ઞાનમાં મેગ્નિફાઈંગ ગ્લાસ આવે, ઝીણો દોષ પણ મોટો દેખાય અને એને સહન થાય. જ્ઞાન જોઈએ, એમ નિર્દોષ નથી થવાનું, એની એક પ્રક્રિયા ચાલે છે, એનો પ્રોસેસ ચાલે છે. એટલે અપક્ષપાતપણે જે દોષ જોવે છે ત્યારે જોતા વેત જ એ દોષનો રસ તૂટે છે, દોષનો દોષ પોતે કસાય છે, કસાય રસ તે કસાય શક્તિ છે, કસાય રસમાં કસાયની શક્તિ છે અને એ શક્તિને તોડવાની આ પ્રક્રિયા ચાલે છે. રસ તૂટે છે એટલે કસાયની શક્તિને તોડવાની આ પ્રક્રિયા છે. કસાય રસની તીવ્રતા અને મંદતાને દર્શનો સાથે પાછો સીધો સંબંધ છે અને જ્ઞાનની નિર્મળતા અને મલિનતા સાથે સીધો સંબંધ છે. આ વિજ્ઞાન કેવી રીતે અંદર સંકળાયેલું છે કે જેનો કષાય રસ તીવ્ર હોય, કષાયનો રસ જેનો તીવ્ર હોય, પછી અશુભ હોય કે શુભ હોય, બંને કષાય છે, એનો રસ જો તીવ્ર હોય તો જ્ઞાન સ્થૂળ થઈ જાય, જ્ઞાનમાં નિર્મળતા ના આવે, સ્થૂળ જ્ઞાન થઈ જાય, પ્રયોજનના વિષયને પકડી ન શકે, અપ્રયોજનને પકડી લે, અને દર્શન હો એનો તીવ્ર જ રહે, દર્શન હો એનો મંદ ન થાય, મિથ્યા તેનું ગળે નહીં. એટલે કષાય રસને તૂટવામાં, કષાય શક્તિ તૂટવાની સાથે સાથે ચારિત્ર મોહના પરિણામમાં કષાય શક્તિ તૂટવાની સાથે સાથે જ્ઞાનમાં નિર્મળતા થવી અને દર્શન મોહનો અનુભવ ઘટવો, એમ એક સાથે આ ત્રણ પાઠ્ય મંત્ર શરૂ થાય છે. એવો સરસ પ્રયોગ છે. ઠીક છે, એ વિષય જરા એવો છે કે કષાય તીવ્ર હોય અને કષાય રસ મંદ પણ હોય, એની ચોખંગી છે. કષાય મંદ હોય અને કષાય રસ તીવ્ર પણ હોય, કષાય રસ મંદ હોય અને કષાય મંદ પણ હોય, અને કષાય રસ તીવ્ર હોય અને કષાય તીવ્ર પણ હોય, આ એક ચોખંગી છે કષાય અને કષાય રસ સંબંધીની. કે જ્ઞાની છે એનો કષાય ક્યારેક તીવ્ર દેખાય પણ કષાય રસ તીવ્ર નો, જ્યારે અજ્ઞાનીનો કષાય મંદ હોય પણ કષાય રસ એનો તીવ્ર હોય, ઉપવાસ કર્યો હોય પણ ગુસ્સાનો પાર ન હોય, ખબર નથી પડતી કઈ જે ઉપવાસ કર્યો છે ને માથો પર ચાલે છે, વધારે ગુસ્સો આવે, કષાય મંદ કર્યો હોય એ વખતે કષાય રસ તીવ્ર થઈ જાય છે. કષાય ભરેલો છે, ભરેલો અગ્નિ જ હોય છે. એટલે રસ છે એ જુદી, એની એન્ટિટી જુદી છે, એને કષાયને અને કષાય રસને જુદી રીતે આઈડેન્ટિફાય કરવો જોઈએ. શું બે એક વસ્તુ નથી? અધ્યાત્મના વિષયમાં તો સૂક્ષ્મતા ગણી છે, ભલે નાસ્તિકનો વિષય હોય તો સૂક્ષ્મતા ગણી છે, અને એ રીતે જ્ઞાન સૂક્ષ્મ ન થાય તો પ્રયોજન સધાય નહીં. જે સંસારથી મુક્ત થયું છે એવું પ્રયોજન ન થાય. આ જે વાત કરી છે એ બહુ પાયાની વાત કરી છે. એ સિવાય એક બહુ વિશેષ વાત એમને એ કરી છે કે એ તેને લીધે જો પોતાના દોષ પક્ષપાતતાથી જોવામાં આવે તો તે કારણને લીધે જીવનો સ્વચ્છંદ, જીવના સ્વચ્છંદનો નાશ થાય છે. આ એક સૌથી મોટો દોષ છે કે જીવ સ્વચ્છંદે પ્રવર્તે છે. મોક્ષ ધર્મના ક્ષેત્રમાં પણ જીવની સ્વચ્છંદ પ્રવૃત્તિ જ જીવને રખાવે છે. સ્વચ્છંદ પ્રકરણ પણ વિશેષતા એ સમજવા યોગ્ય છે. અમે જરા વધારે સમજવું હોય પ્રયોજન સિદ્ધિમાંથી લઈશું. પ્રયોજન સિદ્ધિ આવે છે,